તારીખ 24/11/1997, ડાયરીના બોલ નંબર 1783 અને 1777 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 157.
સ્વરૂપ પ્રાપ્તિ નિજ કલ્યાણ કી ભાવના કર સકતા હૈ ઇસકે લિયે વિશેષ તૈયારી હોની ચાહિયે. ऐसी स्वरूप की भूमिका की कोई शर्त नहीं है. परब्रह्म वर नहीं थे वो लागे. कोई जीव जब स्वरूप की प्राप्ति निज कल्याण की भावना कर सकता है इसके लिए विशेष तैयारी होनी चाहिए. ऐसी स्वरूप की भूमिका की कोई शर्त नहीं है. तो स्वरूप सुख की चाहना खरी चाहना होनी चाहिए. उसको कहीं बाहर पौद्गलिक सुख में संतोष नहीं होता है. तो आत्म सुख की पिपासा बढ़ती जाती है. यद्यपि भौतिक सुख की कमी किसी को तृप्ति नहीं होती है. यद्यपि भौतिक सुख की कभी किसी को तृप्ति नहीं होती है परंतु स्वरूप की भावना वाले को कहीं चैन नहीं पड़ता है. तब भावना बलवान होती है. तो अनुवाद बराबर नहीं थे वो लागे. हिंदी में अनुवाद करने लगे है ना. पुल्लिंग नहीं थे बैठते. आत्मकल्याण की तीव्र भावना सहित उदय में प्रयोग होना चाहिए. तो उदय में जुड़कर नया कर्म बंधन कर नहीं तो उदय में जुड़कर नया कर्म बंधन जीव कर लेता है. आत्मकल्याण की तीव्र भावना सहित उदय में प्रयोग होना चाहिए. नेत्रों से बौद्धिक स्तर पर विकल्प चाले. भावना हो तो प्रयोग चाले. जो प्रयोग न चाले तो उदय में जोड़ाई ने नव कर्म जीव बांधी ले. जागृति तो एक सावधानी से પ્રયોગ છે એ ચાલતા પરિણામને પકડવાની વાત છે. કેમકે જાગૃતિમાં પણ પરિણામ ચાલતા પરિણામને જ પકડવાની વાત છે. વિચાર કરવાની વાત નથી, અહીંયા પ્રયોગ કરવાની વાત છે. પછી પ્રયોગ આવે. તમારે પરિભ્રમણનું અનુસંધાન કરવાનું કે આવા પરિણામ કરીને હું પણ પરિભ્રમણ કરી રહી છું. મોક્ષાર્થી જીવતો મોક્ષાર્થીની ભૂમિકાનો વિષય લીધો છે. મોક્ષાર્થી જીવતો ઉદયના પ્રયોગના નિમિત્ત ઉદયને પ્રયોગનું નિમિત્ત બનાવે છે. ઉદય છે જેના પ્રયોગનું નિમિત્ત છે. શું એટલે જાગૃતિ ઉપરાંતની વાત છે. જેવો ઉદય હોય એવા પ્રકારનો પ્રયોગ ચાલે. જેથી ઉદય ભાવમાં ખેંચાશે નહીં અને આ પ્રકારનો ઉદયમાં ઉતાવળપણું મટાડવાનો પ્રયાસ કરે છે. સચેત અચેત બંને દ્રવ્યોમાં તેને સ્વતંત્રતાનો સ્વીકાર કરીને પર્યાયમાં થતી કર્તા બુદ્ધિને તોડવાનો પ્રયાસ કરે. પોતાપણું ઓછું થવા, અપનાપન કમ હોને પર વિભાવો કા રસ તીવ્ર નહીં હોતા, પોતાપણું ઓછું થાય તો પણ વિભાવનો રસ તીવ્ર નથી થતો. એમ વિજ્ઞાનના પ્રયોગ દ્વારા અનુદય પરિણામ રૂપ મોક્ષ માર્ગની સિદ્ધિ થાય છે. તો મોક્ષાર્થી થઈને જે ભેદ જ્ઞાન કરે તો એ પ્રયોગ છે એ ઉદય વિરુદ્ધ હોવાથી, પ્રયોગ પોતે ઉદય વિરુદ્ધ હોવાથી અનુદય પરિણામ રૂપ જે મોક્ષ માર્ગ છે એની પ્રાપ્તિ થાય છે. કેમ કે ઉદયથી વિરુદ્ધ પ્રયત્ન ચાલે છે, માટે એનો એનો રિઝલ્ટ આવશે અનુદય પરિણામ રૂપ મોક્ષ માર્ગ, એમ કેવું છે. આપણે સ્વાધ્યાયમાં આ વિશે ચાલી ગયો છે, સવારે જે અનુભૂતિ દર્શન માંથી કે ઉદય ની અંદર પોતાપણું તોડવાનો પ્રયત્ન કરવો, અને એટલે વ્યવહારિક સંબંધ જે હોય તોડવાનો પ્રયત્ન કરવો, અને સામા સંયોગિક પદાર્થની સ્વતંત્રતાને સ્વીકારવી. એના ઉપર છે લખેલો છે. સત્તરસો 77 લખવાનો છે. લાસ્ટમાં ત્રાસી પડા ઓઈ લાસ્ટ થા, ઠીક છે, પાછળથી લખવાનું. ત્રાસી પછી 77 લખવાનું. યથાર્થ સમજણમાં પારમાર્થિક લાભની તુલનાત્મક બુદ્ધિથી સર્વોત્કૃષ્ટ મૂલ્યાંકન આવે છે. યથાર્થ સમજણમાં, સમજણની ભૂમિકામાં પારમાર્થિક જે લાભ થાય છે એની તુલના થાય છે, અને તુલના થાય છે ત્યારે સર્વોત્કૃષ્ટ પણ એનું મૂલ્ય થાય છે, સર્વોત્કૃષ્ટ તે મૂલ્યાંકન થાય છે. જેથી અન્ય વ્યવહારિક પ્રસંગ ગૌણ થઈ જાય છે, કેમકે વ્યવહારની અંદર જે લાભ નુકસાન છે એની કિંમત ઘટી જાય છે દ્રષ્ટિમાંથી. ક્યાં પારમાર્થિક લાભ અને ક્યાં વ્યવહારિક લાભ નુકસાન, એમ બે વચ્ચેની તુલનામાં પેલી મુખ્યતા આવે છે, આ ગૌણ થઈ જાય છે. એનું નામ યથાર્થ સમજણ છે. સમજીએ અને વ્યવહારિક પ્રસંગની મુખ્યતા રહીએ તો સમજણની યથાર્થતા ન રહી. કોઈ પણ ઉદય જેમ, ઉદયમાં બધા વ્યવહારિક પ્રસંગો છે, બધા ગૌણ થઈ જાય. કેમ કે એ જો મુખ્ય થાય તો મને પારમાર્થિક નુકસાન છે, ગૌણ થાય તો જ મને પારમાર્થિક લાભ થાય. ये रहता है। अथवा જેનાથી ઉપકાર થયો છે તેની અયોગ્યતાને દોષ વગેરે ગૌણ થઈ જાય છે। આમાં તો જરા દ્રષ્ટિકોણ છે, આ વાક્ય લખ્યું એના ઉપરથી, ઉપરની વાતમાં લખવામાં કે મુમુક્ષુ મુમુક્ષુમાં કોઈ મુમુક્ષુથી પોતાને પારમાર્થિક લાભ થવાનો ઉપકાર થયો હોય તો એનું મૂલ્યાંકન સૌથી વધારે આવે, અને એનું મૂલ્યાંકન સૌથી વધારે આવે ત્યારે એની સાથેનો વ્યવહાર છે એમાં કોઈ બી પ્રતિકૂળ વ્યવહાર હોય એનો તો એ ગૌણ થઈ જાય, અને એની અયોગ્ય કરતા કે દોષ હોય તો પણ એ ગૌણ થઈ જાય। કેમ કે મોક્ષ છે એટલે કંઈ પરિપૂર્ણ નિર્દોષ તો છે, અને એનામાં પણ કોઈ દોષ છે અયોગ્યતા છે, પણ જો એનાથી પારમાર્થિક લાભ પ્રસંગ હોય તો એનું મૂલ્યાંકન એટલું વધારે આવે કે જે વ્યવહારિક પ્રસંગ બીજો હોય અને જેને લઈને એના દોષ કે અયોગ્યતાનો પ્રકાર સામે આવ્યો હોય તો એ ગૌણ થઈ જાય। નહીતર શું છે, આ એક બહુ ખાસ પ્રકારની પાત્રતાનો પ્રકાર છે, ખાસ પ્રકારની પાત્રતા હોય તો જ એમ થાય, હા નહીતર ન કરી શકે। કેમ કે ઉદય છે, ઉદયની અંદર માનો કે એ જીવ અન્યાય કરે છે, તમને કેવી રીતે ગણું કરો, કેવી રીતે ગણું કરો, એની ભૂલ ચોખ્ખી દેખાય તમને, પછી એને ક્રોધ વગેરે થયો એ પણ ચોખ્ખો દેખાય, સહેલું નથી, બહુ પાત્રતા માગે એવો વિષય છે। આમ તો એનો છેડો બહુ ઉપર અડે છે, એમ કે ગુરુદેવ હતા, દૃષ્ટાંત લેવો છે, એ તો પારમાર્થિક લાભ નું જ નિમિત્ત હતો। હવે કોઈ તમારા વિશે વાત કરી આવ્યા, એમણે વાત સ્વીકારી પણ લીધી, તમને ઠપકો આપ્યો, હકીકતમાં કઈક એવું નથી, તમને તો શું લાગશે, મને તો અન્યાય થાય છે। ગુરુદેવે આ બરાબર ન કર્યું, આ તો એમની ભૂલ છે, બોલાઈ કીધું કેમ મારે લીધું, મારું સાંભળવું જોઈતું, એની વાત સાંભળી એમ મારી પણ સાંભળીને પછી ન્યાય કરવો જોતો હતો, ના તો એ પેલા ન્યાય કરી નાખ્યો, એનો પક્ષ કર્યો, પક્ષ નો કર્યો તો ઓલા જૂઠું કીધું એ માની લીધું, મને અન્યાય થયો, અભક્તિના પરિણામ થઈ જાય, ત્યાં જે અભક્તિના પરિણામ થાય, અને અહીંયા મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચેનો પ્રસંગ હોય અને સામો મુમુક્ષુ ઉપકારી હોય, તો થિયરી અથવા નીતિ બંનેની એક જ છે, પોઈન્ટ તો એક જ છે, એનો પાત્ર બદલાયનો છે,
પક્ષમાં
અને માનો કે ખરેખર ભૂલ હોય ને સાચું હોય, બીજી રીતે વાત લઈએ, માનો કે ખરેખર ખરેખર અન્યાય થતો હોય, તો પારમાર્થિક લાભ સાથે એક ત્રાજવાના પલ્લામાં પારમાર્થિક લાભ, બીજા ત્રાજવાના પલ્લામાં થયેલો અન્યાય, તમારે શું જોખવું છે? હવે કેવી રીતે પણ જો પાત્રતા ન હોય તો પરિણામમાં ગડબડ થઈ જાય. એટલે એ વિષય બહુ મોટી પાત્રતા માગે છે, સામાન્ય વાત નથી. અન્યાય થઈ ગયો તો શું થઈ ગયો? પણ હવે ઉદય પોતાનો છે, અને એ તો એ પ્રકારનો એમને સોક્ષમની અંદર એમ લાગ્યું તો શું થઈ ગયું? એથી હું પણ એને વજન જ ન આપે. પાત્રતા માંગે તો પોતાના આત્મા ઉપર ઉપકાર થયેલાની અસર છે, એ અસર છે, એ પાત્રતા ઊભી કરે છે. અને નહીતર જે ઉપકાર થયો છે એની અસર નથી આવી, એટલે ઉપકાર પણ ભાષો નથી, ફીલ નથી થયો. પારમાર્થિક લાભ ચીજ એવી છે, એનું વજન એટલું છે. પોતાનો દોષ હોય જ નહીં, કેવી રીતે જોવે? ખરેખર જ અન્યાયથી હોય લ્યો ને, એમ લેવું છે. પછી શું કરો તમે? હકીકતને તમે કેવી રીતે ઇગ્નોર કરો? કે તમને ઓલું વજન વધારે હોય તો જ કરી શકો, નહીં તો ન કરી શકો. મારા પારમાર્થિક ઉપકાર આગળ આ કઈ છે જ નહીં, ન્યાય અન્યાય નો વિષય વિચારવા જેવો જ નથી. એનો વિચાર કરો તો તમને વજન આવે ને, વિચારવા જેવો વિષય નથી. અમારે એવો પ્રસંગ થયો હતો, ડોક્ટર ગાંગુલી છે ને, એને આપણે લઈ આવતા હતા, તો એને બંધ કરાવવાનો જે પ્રયત્ન કરતા હતા, એમણે શું કર્યું સાહેબ, એક વખત ગાંગુલી આવે છે ને 4,000 રૂપિયાનો ખર્ચ થાય છે. એકચ્યુઅલી ખર્ચ તો ઓછો ન થતો હતો, અને એ પણ કોઈ બીજા જ કરતા હતા. જાણે કોઈ પોતે કરતા હોય એને કેવી રીતે એને પેટમાં દુખતું, એવી રીતે વાત મૂકી દીધી. ગુરુદેવને એમ થાય કે મારા માટે કોઈને 4,000નો ખર્ચ થાય, ન કરવું જોઈએ. ના પાડી દીધી ચોખ્ખી. સાહેબ આ તો ખોટું છે, આમાં છે આમ છે આમ, નહીં નહીં લાવવાનું એટલે નહીં લાવવાનું, આંખ ફેરીને કહી દીધું. બીજો વિકલ્પ નો આપો છે એ વખતે, બીજો વિકલ્પ નો આવો. જી સાહેબ, આપજો આપની આજ્ઞા પ્રમાણે. આજ ફિનિશ. એમને બેઠું બરાબર, સાચું ખોટું તારે ન્યાયાધીશ થવાની જરૂર નથી સાચા ખોટા ને. હા, તારે કાજી થવાની જરૂર નથી. હા, એવું તો પછી મને એમને એમ કે કઈક વાત કરવા જેવી બેઠા છે આર્ગ્યુમેન્ટ, એટલે મને કે નહીં તમે નીચે ઉતરી જાવ. ઉતરી ગયો હું તો, ના ના ના, સ્ટાર્ટ થતા હતા તો હું તો એવું તો કોઈ વાર પગાર બેઠેલો, એટલે હું કે મારા માટે નવું નહોતું, પણ એમને એમ થયું કે આ કઈક હજી મને પ્રેશર કરવા માટે બેસતા લાગે છે. ડોક્ટર નો તે પ્રસંગ છે. ખબર ન જોઈએ કેમ કે જે બને છે તો હોનાર પ્રમાણે બનવાનું છે, કરતા બુદ્ધિએ થોડું કઈ કરવાનું છે કે આમ થવું જ જોઈએ, આમ થવું જ જોઈએ. વિકલ્પ આવ્યો એટલે એ પ્રકાર કુદરતી જ લઈ લેવાનો, બીજો વિચાર લંબાવવાનો જ ન હોય ને.
આગ્રહ
મતલબ
સત્પુરુષ કા તબિયત કા વિષય હૈ, સત્પુરુષ ખુદ નિષેધ કરતે હૈ, પર મોક્ષ તો ચાહતા હૈ કે હોના ચાહિયે, ઠીક હૈ ઇસમે પાલન હો
રહા હૈ. વો ઠીક હૈ, જહાં તક વો બરદાસ્ત કરે વહાં તક, લેકિન વો બરદાસ્ત નહીં કરે તો બાત ખતમ હો જાતી હૈ ને, ઓર્ડર કર દે તો બાત ખતમ હો ગઈ ને. જબ ડિસ્કનેક્ટ કોઈ ભી બાત હોતી તો ઓર્ડર કર દેતે થે, उसको अभी इसको नहीं बुलाना है, तो दूसरे ट्रीटमेंट उन लोग चालू कर देते डॉक्टर के एलोपैथी. अपने को तो मालूम पड़ जाएगा कि ठीक नहीं हुआ है, लेकिन बात फिनिश कर देना है और कोई गड़बड़ नहीं करने का. વાત તો કરી દીધી હતી, પણ એમને વાત સાંભળ્યા પછી ઓર્ડર કર્યો, પછી વાત પછી ક્યાં વાત કરવાની રહી. એટલે એમને જે ડિસિશન લીધું એની સામે પછી કઈ ન કરાય ને. એના પ્રત્યે એમ લાગે કે આ ગુરુદેવ ને મિસગાઈડ કરે છે, ગુરુદેવ ને તબિયત બગાડે છે, પણ હવે તો શું કરીએ આપણે, એ તો ખ્યાલ તો આવે જ ને, મિસગાઈડ કરે છે, તબિયત ખરાબી થશે, થઈ પણ ખરી બધું થયું જ ને, પછી મેં આપણે શું કરી શકીએ. ગુરુદેવ જયારે ડિસિશન પોતે જ લઈ ગઈ એટલે વાત થઈ થઈ ગઈ, પણ આપણી મર્યાદા પૂરી થઈ ગઈ ને, આપણી લિમિટ પૂરી થઈ ગઈ. સ્વતંત્ર છે પણ ખોટું કરે છે, ખોટું કરે છે તો દેખાય, તો દેખાય જે હોય તો દેખાય જ ને, બીજું બહુ દેખાય. આપણે લંબાવવાનું શું એમાં? પછી આપણે ખ્યાલ કરી લેવાનો કે ભાઈ આની આવી અયોગ્યતા છે, એનું શું કરવું? અનેક પ્રકાર હોય યોગ્યતા, આવી અયોગ્યતા છે, બીજું શું થાય? दोष वगैरह गौण हो जाते हैं, जो गौण करता है उसको स्वयं के लाभ का कारण है, अरे गौण करूं ये पोताना लाभ नु कारण छे। जो पोताने सामे दलील बाजी ना ने पकड़ आवे तो पोताने नुकसान थाय। ऐसा लाभ जिसकी समझ में आता है उसको खरेखर हित अहित की सूझ अंदर से आती है, એને એ પોતે સમજીને ગૌણ કરે છે, એને પોતાને હિત અહિતની સમજણ છે એટલે ગૌણ કરે છે, સમજણ પૂર્વક ગૌણ કરે છે એમ
છે। એટલે તો પોતાની સાથે કોઈ અન્યાયનો પ્રસંગ કેવી વાત હોય તો વાત છે, પણ પછી ક્યારેક એટલે દોષ હોય, દોષ જનરલ સેન્સમાં કોઈ દોષ દેખાય છે એમનો, પોતાની યાર કોઈ પ્રસંગ બન્યો એમ એમ જ જરૂરી નથી, પણ તો એ દોષ દોષ રૂપે
મુખ્ય ગૌણ નો સવાલ છે, દેખાય તો પણ ગૌણ થવો જોઈએ, કેમ કે જેનું જે વજન છે એનું વજન તો એટલું રહેવું જ જોઈએ ને, નહીતર વિપર્યાસ થયો, મોટો ગૌણ ગૌણ થયો, નાનો દોષ મુખ્ય થયો, વિપર્યાસ થયો, પોતાને એનું નુકસાન પોતાને આવશે। દોષને દોષરૂપ જાણો, પણ ગૌણ દોષરૂપ જાણીને ગૌણ કરવો જોઈએ, આ તો ઉપકારી છે એની વાત છે, પણ કોઈના પણ દોષ જોઈને ગૌણ કરવાની જ પોલિસી છે આમાં, તો આ માર્ગમાં તો પોલિસી જ છે કે કોઈના પણ દોષ જોઈને તમારે ગૌણ કરવા જોઈએ, કોઈનો દોષ મુખ્ય કરો એટલે તમને નુકસાન ચાલુ થઈ ગયું, તમારું મીટર ઊંધું ચાલે છે, કોઈનો ગુણ જોવો તો એને મુખ્ય કરો, પોલિસી તો બધા માટે જ છે, આ તો ઉપકારી હોય એની તો વાત જ જુદી છે। હા